પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 406 અને 407 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 72.
આત્મા પોતે જાણવા જાણક સ્વભાવે, જ્ઞાયક સ્વભાવે, જાણનાર સ્વરૂપે, શાશ્વતપણે સંજાતિ ધરાવે છે, અસ્તિત્વ ધરાવે છે. નાયક સ્વરૂપે એનું કાયમી અસ્તિત્વ છે. પોતાનું આત્માનું પોતાનું જ્ઞાયક સ્વરૂપે કાયમી અસ્તિત્વ છે. સંયોગમાં જે શરીરાદી જળ પદાર્થો છે તે કાંઈ જાણતા નથી. આ નિર્ણયમાં શું હોય છે, કેમ સ્વરૂપના નિર્ણયમાં શરીરાદીનો નિર્ણય આવી ગયો, કે શરીરાદી જે જળ પદાર્થ છે એ સંબંધમાં ઊંધો નિર્ણય હતો, એમાં ફેરફાર છે, મોટો ફેરફાર છે. કેટલો ફેરફાર છે કે ઉલટો સુલટો ફેરફાર છે, 100 એ 100%. શરીરાદી જળ પદાર્થો કાંઈ જાણતા નથી અને જાણનાર તે કદી નહીં જાણનાર થતો નથી, નહીં જાણનાર તે કદી જાણનાર થતા નથી. હું શું કહું કે બે જાતિના પદાર્થ છે, એમાં જળ પદાર્થ જે શરીરાદી સંયોગ રૂપે છે એમાં કાંઈ ન જાણવું એવો પ્રકાર છે. એની અવસ્થા કોઈને કોઈ જરૂર હોય છે, પણ એમાં જાણવા રૂપકારીની અવસ્થા ક્યારે હોતી નથી. શરીર કાંઈ જાણે છે, સાતાનો ઉદય થતા શરીર સાતાને જાણે છે એમ નથી. ભલે સાતા પ્રકૃતિનો ઉદય શરીરના પ્રમાણમાં અને કર્મના પ્રમાણમાં આવે છે, કર્મ પ્રકૃતિનો અંદરમાં ઉદય છે. નો કર્મમાં શરીરમાં સ્વાસ્થ્ય બરાબર રહે એવો ઉદય છે, તો એનું જ્ઞાન એને નથી, કર્મને પણ નથી અને શરીરને પણ નથી એમ કહેવું છે. જે જાણવું થાય છે એ જીવને થાય છે, આત્માને થાય છે. એ જાણનાર પદાર્થ છે, એમાં નહીં જાણવું ક્યારેય નહીં થાય. આ પદાર્થોમાં કદી જાણવું એવું નહીં થાય. શું મુદ્દો ઉપાડવો છે કે જીવને જે જળ પદાર્થ સંબંધિત જ્ઞાન છે એમાં જુદાપણાનું જ્ઞાન નથી. સાતા અસાતા આદિ અનેક જળ પદાર્થોની અવસ્થાનું જાણવું થાય છે જીવને, પણ એનાથી હું જુદો છું એવું જ્ઞાન થતું નથી. આ એનું અજ્ઞાન છે. તો કહે છે કે એ પદાર્થો તો નહીં જાણવા વાળા છે અને તું જાણવા વાળો છું એ ક્યારેય નહીં જાણવા રૂપે નથી. શરીરાદી રૂપે નથી એટલે નહીં જાણવા રૂપે તું ક્યારેય નથી, અને તે પદાર્થો ક્યારેય જાણવા સ્વરૂપે એવું ક્યારેય નથી. એનો સરવાળો આ છે કે સદા સર્વદા તે ભિન્ન રહે છે. આ જ્ઞાની પુરુષોનો, અનુભવી પુરુષોનો આ નિર્ણય છે કે જાણનારા અને નહીં જાણનારા પદાર્થો સદાય ભિન્ન રહે છે, સદા સર્વદા ભિન્ન રહે છે, હંમેશને માટે ભિન્ન રહે છે, ક્યારે બંનેનું એકત્વ થતું નથી. એ જાણનારને પકડીને એનું ભિન્નપણું જણાય છે. શું થાય છે, અભિન્નતા થાય છે રાગ આદિ વિભાવના માધ્યમથી. જ્ઞાનમાં એટલો વિપર્યાસ થાય છે કે ભિન્ન છે તે ભિન્ન જણાતા નથી. તે નહીં જાણનારા જળ તત્વો છે, જળ પરમાણુઓ છે, એ જાણનારથી ભિન્ન છે એવું જ્ઞાનને જણાતું નથી. અને તે કાળમાં રાગાદી કોઈ ને કોઈ પ્રકારનો વિભાવ ઉત્પન્ન થઈને રાગ થાય, દ્વેષ થાય, વ્યામોહ થાય, એ પ્રકાર પરિણામનો વિભાવનો ઉત્પન્ન થઈને એકત્વ કરે છે. તે એકત્વને અહીંયા તોડવું છે, એ પદાર્થો ભિન્ન છે. જાણનારને ગ્રહણ કરીને, જે જાણનાર છે તે જાણનારને ગ્રહણ કરે, જાણનાર પોતે પોતાને જાણકપણે વેદે, જ્ઞાનપણે વેદે, જ્ઞપણે વેદે, ત્યારે એને અન્ય રાગ ને અન્ય દ્રવ્ય ને ભાવ જે અન્ય છે તે બંને અન્યપણે અનુભવમાં આવે છે, અન્યપણે જણાય છે, નહીતર અન્યપણે જણાતા નથી. સદા સર્વદા ભિન્ન રહે છે. જળ સાથે એકત્વ માનીને તું દુઃખી થઈ રહ્યો છે. આમ કોઈ જીવને દુઃખ જોઈતું નથી. સંસારના કોઈ પણ અજ્ઞાનીને પણ દુઃખ જોઈતું નથી. પણ જળ સાથે એનું જે એકપણું થઈ રહ્યું છે તેને લઈને દુઃખ થાય છે. તે એકત્વ ન તૂટે અને દુઃખ મટે બીજા કોઈ ઉપાયથી એવું કદી બને. માથું દુખે અને પેટે બામ ચોળે કેવી રીતે મટે? એકત્વ તૂટે નહીં અને બહારના પદાર્થોનો ત્યાગ કરે તો એ રીતે કદી દુઃખ મટતું નથી. ત્યાગ કર્યો એવું તો માયનું છે, વસ્તુતા એ પરિસ્થિતિ નથી કે જીવ જળ પદાર્થોના ગ્રહણ ત્યાગને કરી શકે. પણ ખાસ વાત આ છે કે જળ સાથે જીવ એકપણું માનીને દુઃખી થઈ રહ્યો છે. ચાહે તો તે જળ પદાર્થને ગ્રહણ કરીને એકપણું માને, બે પ્રકારે એકપણું મનાય છે, અને જળ પદાર્થના ત્યાગના બાને એકપણું માને, બે રીતે એકપણું જ મનાય છે. એ જળ પદાર્થ સાથે એકત્વ છે, એકપણું કહો કે એકત્વ કહો, એ એમને એમ રહે, દુઃખનું કારણ એમને એમ રહે અને દુઃખ મટે એવું કોઈ જીવને વિશે કદી બનતું નથી. એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી. આ જ્ઞાની પુરુષોનો નિર્ણય છે કે એમ લેવું હવે બધામાં શું મુખ્ય મુખ્ય મુદ્દા આ નિર્ણયના છે. અનુભવી આત્માના અનુભવી જ્ઞાની પુરુષોનો આ નિર્ણય છે કે રાગ દ્વેષ શુભ અશુભ તે ભાવો તો મૂળ સ્વરૂપમાં નથી, અસલ સ્વરૂપમાં નથી, પણ મિથ્યા દર્શન જેને કહીએ, મિથ્યા શ્રદ્ધા જેને કહીએ, મિથ્યા જ્ઞાન જેને કહીએ, મિથ્યા ચારિત્ર જેને કહીએ, જેને દુઃખ કહીએ, એવા એવા ભાવો પણ મૂળ સ્વરૂપમાં નથી. આ જ્ઞાની પુરુષોનો નિર્ણય છે. શાસ્ત્રાદિથી સત્પુરુષોના વચનોથી, શાસ્ત્ર કહો કે સત્પુરુષના વચન કહો, તેના દ્વારા આવો નિર્ણય થાય છે. પ્રથમ વાત આ છે કે મારા સ્વરૂપમાં નથી એવું મારું સ્વરૂપ મને ભાસે છે. નિર્ણય થાય છે એટલે ભાસે છે અને નિશ્ચિત થાય છે તો તે નિર્ણય યથાર્થ છે. એવું પોતાનું સ્વરૂપ પ્રતિભાસે નહીં અને તર્ક ન્યાય અને શાસ્ત્રના આધારે માત્ર નિર્ણય હોય તો એ નિર્ણય એને મોક્ષ માર્ગમાં પ્રવેશ અર્થે કામમાં આવતો નથી. એટલો નિર્ણય એ ખરેખર નિર્ણય નહીં હોવાથી, અથવા એ નિર્ણયનો આધાર પોતે નહીં હોવાથી, બીજી રીતે કહીએ તો આ જ્ઞાન લક્ષણ એટલા માટે દીધું છે કે જ્ઞાન લક્ષણ થી જે નિર્ણય થાય છે એમાં નિર્ણયનો આધાર પોતે સ્વભાવ છે, નિર્ણયનો આધાર તર્ક નથી, તર્ક તો એક રાગરૂપ છે, નિર્ણયનો આધાર જ્ઞાન નથી, નિર્ણયનો આધાર અન્ય શાસ્ત્ર નથી, અને નિર્ણયનો આધાર કોઈ યુક્તિ નથી. યુક્તિથી પણ નક્કી કરે છે ને, યુક્તિ આગમ ન્યાય તર્ક અને શાસ્ત્ર, તો શાસ્ત્રમાં આ બધું આવી જાય છે, એક શાસ્ત્ર કહેતા એમાં બધું આવી જાય છે. પણ પોતાના જ્ઞાનના આધારે જ્ઞાન નિર્ણય કરે છે, નિર્ણય કરનાર જ્ઞાન, અને નિર્ણય જેના આધારે થાય છે તે પણ જ્ઞાન. તેથી તે નિર્ણયમાં ભાવભાષણ હોય છે, અને તે નિર્ણય યથાર્થ છે, તે નિર્ણય બળવાન હોય છે, તેવો નિર્ણય નિર્બળ અથવા જેમાં કાંઈ હજી સ્વરૂપ બળ જ નથી, બળના અભાવ સ્વરૂપે હોય છે. નિર્બળ પણ કેમ કહેવાય, એને થોડું બળ નથી, એમાં બળના અભાવ સ્વરૂપે છે એ નિર્ણય. કેમ કે એમાં નિર્ણય કરનારે એમ પ્રશ્ન કરે છે કે આત્મા કહે છે એ સમજાયો અને એને માન્યો એવો નિર્ણય કર્યો આત્માનો, પણ હજી પુરુષાર્થ કેમ ઉપડતો નથી, એ પુરુષાર્થ ઉપડતો નથી એના બળના અભાવને સૂચવે છે. એનો પ્રશ્ન શું સૂચવે છે કે એ નિર્ણયમાં બળ ઉત્પન્ન થયો નથી. તો નિર્ણય અને નિર્ણય સંબંધિત બળ અવિનાભાવી છે, એક સાથે હોય છે. એવું કદી બનતું નથી કે નિર્ણય હોય ને એનું એને બળ ન હોય. એકત્વની માન્યતા કહો, મિથ્યા શ્રદ્ધા કહો, એ પણ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. શુભ અને અશુભ ભાવ પણ તારું અસલી સ્વરૂપ નથી, શુભાશુભ ભાવ એ પણ આત્માના મૂળ સ્વરૂપમાં નથી, એ પણ મૂળ સ્વરૂપમાં નથી, મિથ્યા શ્રદ્ધા પણ મૂળ સ્વરૂપમાં નથી. તેથી કોઈ શુભાશુભ ભાવને ઓળખવું કે મિથ્યા શ્રદ્ધાને ઓળખવું એ તો અનાત્મ તત્વની પકડ કરવા બરાબર છે, એ અનાત્મ તત્વને માનવા બરાબર છે. આત્મતત્વને આત્મતત્વ રૂપે ન માન્યું, અનાત્મા ને આત્મા ત્યાં માન્યો. શુભાશુભ ભાવો પણ તારું અસલી સ્વરૂપ નથી, આ જ્ઞાની અનુભવી પુરુષોનો નિર્ણય છે. હવે વિશેષ વાત કરે છે કે તું આ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર, તારો જે હવે પ્રયત્ન ચાલવો જોઈએ, ક્યારે ચાલવો જોઈએ, સર્વ ઉદયના પ્રસંગમાં, પ્રત્યેક વર્તમાનમાં સંસારીને આખે કર્મનો ઉદય સર્વકાળે છે. એક સમય એવો નથી કે આખે કર્મનો એનો ઉદય નથી, એક વિગ્રહ ગતિમાં આયુષ કર્મનો ઉદય નથી. આથી દેહ છોડે નવું આયુષ શરૂ કરે, અપર્યાપ્ત દશા હજી તો પહેલી આવે છે, ત્યાં આયુષ નો પહેલો સમય ને અહીંયા આયુષ નો છેલ્લો સમય, એની વચ્ચેની જે કાળ, એક સમય કોઈને હોય છે, કોઈને બે સમય હોય છે, કોઈને વધુમાં વધુ ત્રણ સમય હોય છે, ત્યારે એને આયુષ કર્મનો એક ઉદય નથી. બાકી આખે કર્મનો ઉદય સર્વ સંસારી જીવોને સદાય હોય છે, નિરંતર હોય છે. એ સર્વ ઉદયના કાળમાં એટલે સર્વ વર્તમાનમાં, પ્રત્યેક વર્તમાન સમયમાં આ દિશામાં તું આ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. આ એક વચન બહુ સારું આવ્યું છે આમાં, અહીં સુધી આપણે આવ્યા હતા. તારો પ્રયત્ન કઈ દિશામાં કરવો એ મુખ્ય વાત છે, આમ તો સૌ કોઈ કહે છે કે અમે ધર્મ માટે પ્રયત્ન કરીએ છીએ, ધર્મ પ્રાપ્તિ માટે, અથવા અમારા આત્માના કલ્યાણ અર્થે અમે કાંઈ ને કાંઈ પ્રયત્ન કરીએ છીએ. જેને જે માન્યો તે જ્ઞાનીની આ આજ્ઞા છે કે તું આ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. તારો સ્વરૂપમાં સ્વરૂપનો આવો નિર્ણય થાય એવો પ્રયત્ન કર. જો તને નિર્ણય ન થયો હોય તો સર્વ પ્રયત્ન તું નિર્ણય છે કર, બીજી બધી વાતને એક વાર મૂકી દે. પણ જેટલી કોઈ તારી વર્તમાન કાર્ય કરવાની શક્તિ છે એ શક્તિને કોઈ અન્ય દિશામાં વેડફતા એ વેડફવા જેવી વાત છે. અન્ય દિશામાં એનો વ્યર્થ ઉપયોગ નહીં કરીને ફક્ત તું તારા સ્વરૂપની દિશામાં પ્રયત્ન કર, સ્વરૂપના નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. સર્વ પ્રયત્નને તું નિર્ણય કરાવવામાં લગા. જો એક વાર તને તારું અસ્તિત્વ ભાસે તો એ અસ્તિત્વ એવું નજરા છે કે જેના ફળમાં તને સમ્યક દર્શન અને પ્રત્યક્ષ આત્મજ્ઞાનને અનુભવ થયા વિના રહેશે. એ જ જન્મ મરણ મટવાનો ઉપાય છે અને બીજો કોઈ આત્મ કલ્યાણનો ઉપાય છે. બહુ સારો વિષય અહીંયા આટલો છે. એટલું કઈ અટકી નથી ગયા કે આ જ્ઞાની પુરુષોનો નિર્ણય છે. તું પણ આ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. તું સ્વાધ્યાય કરવા તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ને ભાઈ, તું આત્માનો નિર્ણય કરવા માંગે છે તો તું આવો નિર્ણય તને ન થાય ત્યાં સુધી આવો નિર્ણય થાય એવો જ તારો પ્રયત્ન હોવો જોઈએ. એટલે એમ કે તને કઈ જાણવા મળે ને ધારણા થઈ જાય એટલે હવે ખબર પડી ગઈ, બધું સમજાઈ ગયું. બધું સમજાઈ ગયું તો આ પુરુષાર્થ કેમ થતો નથી, આ પ્રશ્ન ક્યાંથી ઉપસ્થિત રહ્યો? એ પ્રશ્ન ઉપસ્થિત રહે નહી. નિર્ણયના વિષયમાં પણ ખોટો નિર્ણય થઈ જાય છે. તે આ પ્રકારે કે પૂર્વ કર્મના ક્ષોભસમને લઈને, જ્ઞાનાવરણીના પૂર્વ ઉદયના ક્ષોભસમને લઈને વર્તમાન જે જ્ઞાન બુદ્ધિનો વિકાસ છે એ જ્ઞાન દ્વારા આત્મા અને જડ પદાર્થોનું સત્શાસ્ત્રો દ્વારા અથવા શ્રવણ દ્વારા સાંભળવાને અને બુદ્ધિમાં ગ્રહણ થાય છે. બુદ્ધિમાં ગ્રહણ થાય ને બુદ્ધિમાં બહુ બીજા ઊંધા લાકડા ન પીડ્યા હોય, બીજી વિપર્યાસ જાજો બુદ્ધિમાં ન ઘૂસી ગયો હોય તો એને સંમત પણ થાય બુદ્ધિમાં, નહીતર સંમત થતા જરા વાર લાગે, બુદ્ધિની કસરત પડે કે આ માનવું કઈ રીતે. જળ ને ચેતન જુદા છે, ચેતન જળનું કામ ન કરી શકે. જુદા છે એટલે ચેતન જળનું કામ ન કરી શકે, જળ ચેતનનું કામ ન કરી શકે. પણ આ વાત કેમ માનવી? તો પછી હું પૂજાના કાર્યોમાં અર્ધ ન ચડાવી શકું? હું પુસ્તકનું શાસ્ત્ર વાંચું ત્યારે પાનું ન ફેરવી શકું? હું પરપદાર્થનો ત્યાગ ન કરી શકું? હું ઉપવાસનો આહારનો ત્યાગ ન કરી શકું? આ બધું એને અનેક પ્રકારે જે કાંઈ એણે કરી શકે છે એવું માન્યું છે, એની સામે એને વિરોધ આવ્યા વિના એ પણ એ ન્યાય તરફથી બરાબર નક્કી કરે કે ના, વાત તો કહેનારની સાચી છે. જો જળ ચેતનનું કાર્ય કરે તો જળ ચેતન રૂપે થઈ જાય, અને ચેતન જળનું કાર્ય કરે તો ચેતન જળ રૂપે થઈ જાય. આમાં તો તકલીફ મોટી થાય છે, માટે કહેનાર સાચા છે. અને અનેક કાર્યોમાં વિકલ્પ અનુસાર, ઈચ્છા અનુસાર નથી બનતું તે પ્રત્યક્ષ જોવામાં આવે છે. જેમ કે ડાક્ટર ખુદ માંડા પડે છે, શરીર વિજ્ઞાન ના અનુભવી હોય છે, છતાં પહેલેથી એવી તૈયારી રાખી શકાતી નથી કે એને કાંઈ થાય નહીં, એને પણ જીબિયાને થાય એને પણ થઈ શકે. એટલે ચેતન ઘરનાકાર કરી શકે છે એવું ભલે એને સમજાય તો પણ એને ઉદયમાં એને ભાષમાન થવું જોઈએ કે આત્માને જ્ઞાન સિવાય કાંઈ થતું નથી. આત્મા જ્ઞાન સ્વભાવી હોવાથી એને માત્ર જ્ઞાન થઈ રહ્યું છે અને આ સિવાય જે કાંઈ થાય છે તે આત્માથી બાહ્ય છે. આત્માથી બહાર થાય છે એને આત્મા સાથે કાંઈ લેવા દેવા નથી, ભલે જણાય કે ભલે ન જણાય એને કાંઈ સંબંધ રહેતો નથી. એવો એને ભેદ જ્ઞાનના પ્રયાસથી નિર્ણયની દિશામાં પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ. જો નિર્ણય બરાબર થાય તો એનો યથાર્થ પ્રયત્ન સહજ પુરુષાર્થ જાગૃત થઈને સ્વાનુભવ પર્યંત અલ્પકાળમાં પહોંચે. મતિ વ્યવસ્થિત કર્યા વિના, બુદ્ધિને વ્યવસ્થિત કર્યા વિના, વ્યવસ્થિત એટલે સમતોલ, સમતોલ બુદ્ધિ હોવી જોઈએ. એક બાજુ ખેંચાઈને નિર્ણય કરે, પૂર્વગ્રહ મારીને નિર્ણય કરે એમ નહીં, સમતોલ બુદ્ધિ હોવી જોઈએ. જે જેમ છે તે કેમ જાણવું એવું એને સત્યને સત્ય તરીકે જાણવાની બુદ્ધિ વ્યવસ્થિત સમતોલ હોય તો એને સ્વરૂપનો નિર્ણય થાય છે. એ મતિ વ્યવસ્થિત કર્યા વિના ગમે તેવા તર્કો જ ઉઠાવ્યા કરી તો પાર આવશે. ગમે તેવા તર્કોનો અર્થ શું લેવો છે? કે સામાન્યપણે પૂર્વગ્રહણને કારણે અનેક પ્રકારે મિથ્યા અભિપ્રાય પોતે ગ્રહણ કરી લીધેલો છે એટલે એને અનેક જાતના તર્કો આવે છે. ઊંધું માની રાખ્યું છે, ઊંધું વિચારી રાખ્યું છે, એટલે એથી વિરુદ્ધ જે સત્પુરુષોના શાસ્ત્રોના વચનો આવે છે એમાં એને એ વાતને મેળ ખાતો નથી. એટલે તો પછી આનું શું? આપણે આટલા આમ માનીએ મુઠ્ઠીભર માણસો, અને આખી દુનિયા બીજું માને તો આ બધા શું ખોટા? ઘણા માને તે સાચું એવું માની રાખ્યું છે. કે ભાઈ સાચું તે સાચું છે, એને ઘણા ને થોડા સાથે કાંઈ સંબંધ છે એને કોઈ સંબંધ નથી. ઋષભદેવ ભગવાનનો જન્મ થયો એ પોતે ક્ષાય શૂન્ય દર્શન લઈને આવ્યા હતા. એ સમ્યક દ્રષ્ટિ હતા અને સમોસરણમાં જયારે એમની બીજી ધ્વની છૂટી એટલે કે એમનો જન્મ થયો, બાળ અવસ્થા પૂરી થઈ, યુવાન અવસ્થામાં આવ્યા, સાદી વિવાહ કર્યા, રાજ કર્યું, ત્યાર પછી એ છોડીને મુનિ દીક્ષા અંગીકાર કરી, ત્યાર પછી વૃષભ 12-16 મહિને આર લેવા નીકળે છે ને, ત્યાં સુધીમાં તો હજી કાંઈ એમની વાણી છૂટવાનો યોગ નથી. જે રાજા મહારાજાઓએ સગા સંબંધી એમની સાથે દીક્ષા લીધી હતી પણ કોઈને જ્ઞાન નહોતું, દીક્ષા લીધી હતી દિગંબર દીક્ષા કારણ કે પણ જ્ઞાન કોઈને નહોતું. જયારે ભગવાનની દિવ્ય ધ્વની છૂટી કેવળ જ્ઞાન પુરસ્કાર, ત્યારે મોક્ષ માર્ગ ને બંધ માર્ગ એક સાથે પ્રસિદ્ધ થયા. ત્યારે કેટલા સીધા નરકમાં જવાના પરિણામમાં પણ આવ્યા ને કેટલાક મોક્ષમાં જવાના પરિણામમાં પણ આવ્યા. આમ ઉપદેશ જેવી દેશના લબ્ધિ મળી એવું છે કે બુદ્ધિને વ્યવસ્થિત કરવી પડે છે. તત્વના નિર્ણયમાં એકદમ સમતોલ બુદ્ધિ હોય એનું કામ છે. એને એટલું નક્કી કરવું જોઈએ કે જ્ઞાનની અંદર તો જે કાંઈ જ્ઞાનમાં જ્ઞેય રૂપે જણાય એમાં કાંઈ આગું પાછું ન થાય. જેટલું જેમ છે તેમ એટલું જ જ્ઞાનમાં તોળાય. જણાય ને જણાયની સાથે એની તુલના થાય એટલે એને સમતોલ કહે છે. સરખી તુલના થાય જેમ એક્યુરેટ કાંટો હોય તો જે જેટલા વજન વાળું હોય એટલો જ તોલ બતાવે. ન ઓછો બતાવે ન વધુ બતાવે. એમ જ્ઞાનનો કાંટો પહેલેથી એવો રાખવો જોઈએ. કોઈ એમ કઈ શું કરીએ પણ અમને તો હજી મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન છે. પણ તું એક વાર સ્વરૂપ નિર્ણય કરવાની જિજ્ઞાસામાં આવ, યથાર્થ જિજ્ઞાસામાં આવ, સ્વરૂપ કલ્યાણની સાચી ભાવનામાં આવ, ખરી ભાવનામાં આવ તો તારી બુદ્ધિ છે એ થોડી વ્યવસ્થિત થશે. બુદ્ધિ વ્યવસ્થિત થવામાં સ્વરૂપ પ્રાપ્તિની કલ્યાણની ખરી ભાવના છે એ બુદ્ધિને અકલ્યાણ બાજુ ખેંચી જતી નથી કે આ પણ ઠીક છે આ પણ ઠીક છે. કેમ કે દોષ છે તે આત્માનું અકલ્યાણ છે, નિર્દોષતા છે તેમાં આત્માનું કલ્યાણ છે. પ્રયોજન આટલું જ છે. પર્યાય અપેક્ષાએ જે પ્રયોજન છે એ આટલું જ છે કે આ વિષય આ ન્યાય આ તર્ક દોષ પ્રત્યે ઢળે છે કે નિર્દોષતા પ્રત્યે ઢળે છે નક્કી કરવા માટે એને એને પ્રયોગ ઉદયમાં કરી જવો. પ્રયોગથી નક્કી કરવો. પ્રયોગથી નક્કી એમ કરવું એમ કહો કે અનુભવથી નક્કી કરવું બે એક વાત છે. એમ એને સત્યાસત્યને દોષ નિર્દોષતાનો સમતોલ બુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ. એ રીતે એને સ્વરૂપનો નિર્ણય પણ, કેમ કે સ્વરૂપ નિર્દોષ છે. આત્માનું જે સ્વરૂપ છે એ પરિપૂર્ણ નિર્દોષ છે. એમાં કોઈ મિથ્યા શ્રદ્ધાનો દોષ નથી, શુભનો દોષ નથી, અશુભનો દોષ નથી, અસલી સ્વરૂપમાં કાંઈ નથી. એવા પોતાના પરિપૂર્ણ સ્વરૂપનો અને જ્ઞાન જાતિવાળા સ્વરૂપનો, એ આત્માનું સ્વરૂપ કેવું છે કે જેની જાતિ જ્ઞાન સ્વરૂપ જાતિ છે જેની, અને રાગાદિત જળ જો અજ્ઞાન સ્વરૂપ જાતિ છે એનો એને ભિન્ન ભિન્ન પ્રકારે નિર્ણય થવો જોઈએ. ભિન્નપણાનો નિર્ણય થવો જોઈએ. એનો નિર્ણય જાતિ અપેક્ષા એ છે. નિર્ણય કહો કે ઓળખાણ કહો. ઓળખાણ પરિચયથી થાય છે. જ્ઞાન પણ તારા અનુભવમાં આવી રહેલા ભાવ આવી રહેલો ભાવ છે. પ્રતિ સમયે તારા અનુભવમાં આવી રહેલો ભાવ છે. રાગ પણ પ્રતિ સમયે તારા અનુભવમાં આવી રહેલો ભાવ છે. હવે અહીંયા એમ કહે છે કે જ્ઞાન ક્રિયા નિષેધવામાં આવી નથી કેમ કે તે સ્વરૂપભૂત છે. નિસંકપણે તે આત્મારૂપ છે. રાગાદિ ક્રિયાનો નિષેધ છે કેમ કે તે અનાત્મભૂત ક્રિયા છે, અનાત્મભૂત ભાવ છે. પરિચય કરીને એની જાતિને ઓળખ. બે જાતિના ભાવ જે જીવની અવસ્થામાં છે એમાં તારું હોવાપણું, તારી હૈયાતી, જ્ઞાનને પકડીને તપાસ અને તારી હૈયાતી રાગને પકડીને તપાસ, રાગને પકડીને તો અનાદિથી તારી હૈયાતી તો સ્વીકારી જ છે, અને એમાં તો તું દુખીને હેરાન થઈ રહ્યો છો. હવે તને આ કહેવામાં આવે છે કે તું જ્ઞાન ને ગ્રહણ કરીને તારી ભિન્ન અસ્તિત્વ ને ભિન્ન હૈયાતી મારી એ પ્રકારે બીજા તર્કોમાં તર્ક વિતર્કમાં પીડ્યા વિના આ સિવાય અપ્રયોજનભૂત વિષયમાં તર્કને ઉઠાવીને બુદ્ધિને રોકવા જેવી નથી. એ પણ બુદ્ધિનો વ્યય છે. આ એક પણ થોડું ધ્યાન દેવા જેવો વિષય છે કે મને કામનું કેટલું છે અને મને નકામું કેટલું છે. બસ આટલું ધ્યાન દેવું જોઈએ. કોઈ પણ વિષય સામે આવે શાસ્ત્રમાંથી તત્વનો, તો મને લાગુ પડતો વિષય છે કે નહીં એટલું તો એને પહેલા ખ્યાલમાં આવવું જોઈએ. અને જ્યાં પરિણામનો વેપાર ચાલે છે ત્યાં આત્મ પ્રયોજન પણ ન ખ્યાલમાં રહે તો એને કદી અપ્રયોજનમાંથી છૂટીને પ્રયોજનભૂત વિષયમાં શક્તિનો સદવ્યય થાય એ પ્રકાર ઉત્પન્ન થઈ શકે. દુકાને એક માણસ ખડા ઉપર બેઠો હોય, અનેક ગ્રાહક આવે છે ને, અને બધા ગ્રાહકની સામાન્ય પ્રક્રિયા એ હોય છે કે આવીને ભાવતાલ પૂછે, દુકાનમાં રહેલા માલની ભાવતાલ પૂછે. છતાં કુશળ વેપારીને ખડા ઉપર બેઠો હોય એની એટલી તૈયારી કુશળતા હોય છે કે આમાં લેનાર કોણ છે અને નહીં લેનાર કોણ છે. કોઈના કપાળે લખેલું હતું નથી કે આ અમથો મફતનો આવ્યો છે અથવા ભાવ પૂછ્યા છતાં લેવાનો નથી, એવું કોઈને લખેલું આવતું નથી. પણ કુશળ વેપારીને ખ્યાલ આવે છે કે આ ગ્રાહક સાચો છે અને આ ગ્રાહક સાચો નથી. એનું ધ્યાન સાચા ગ્રાહક ઉપર એકત્રિત થાય છે, કેન્દ્રિત થાય છે. બીજો ઉભો છે કે ચાલ્યો ગયો છે એ જોવા રોકાતો નથી. એમ છે નકામા વિષય, પોતાને કામના ન હોય એવા વિષય, એ સંબંધમાં તર્ક વિતર્ક અને રસ લેવો, એમ કરવા જતા સાચો વિષય જે પોતાના પ્રયોજનભૂતનો વિષય છે એ હાથમાંથી ચાલ્યો જશે. પ્રયોજનભૂત વિષય આવે ત્યારે ઉપરથી ચાલ્યો જાય, એને ખબર ન પડે કે આ મારા કામનો વિષય આવ્યો. અને અપ્રયોજનભૂત વિષયમાં એ પ્રશ્નો કાઢે, આનું શું તોપ છે, આનું શું તોપ છે, આનું શું. આ પરિસ્થિતિમાં કદી એને આત્માનો તત્વનો નિર્ણય થઈ શકે નહીં. આ પરિસ્થિતિ હોય એટલે એ વાતમાં પોતે બરાબર પોતાની યોગ્યતા સમજીને, પોતાનો ખ્યાલ કરીને, કામની છે કે નહીં એને બરાબર ધ્યાનમાં લેવું જોઈએ, એનો એને ખ્યાલ આવવો જોઈએ. મતિ વ્યવસ્થિત કર્યા વિના તત્વ નિર્ણયમાં મતિને બરાબર ગોઠવા વિના, પ્રયોજનભૂત વિષયમાં જ બુદ્ધિને લગાવ્યા વિના ગમે તેવા તર્કો દુખાવ્યા કરી તો પાર નહીં આવે. તો આ વિષય એટલો બધો અગાધ ને વિશાળ છે શાસ્ત્ર જ્ઞાનનો, તત્વજ્ઞાનનો, કે તને પત્તાળો પત્તો લાગશે, નિર્ણય જ નહીં થાય તને કોઈ પણ વિષયમાં, તને નિર્ણય થશે. 406 નંબર છે, 407. અહીં એક વિસ્તૃત પ્રવચન સાર શરૂ કરતા ત્યાં સ્વાધ્યાયમાં પ્રવચન સાર શરૂ થવાનો પ્રસંગ છે. કુમકુમાચાર્ય ભગવાનને પંચ પરમેશ્વરી પ્રત્યેથી કેવી ભક્તિ લખી છે, શરૂઆતની જે ગાથાઓ છે, એક સાથે પાંચ ગાથા છે ને પ્રવચન સારમાં, એમાં અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એવા જે પાંચ આત્માના શુદ્ધિકરણમાં આવેલા આત્માના પાંચ પદ છે, એ પાંચ પદને પ્રાપ્ત એવા પંચ પરમેશ્વરી પ્રત્યે કેવી ભક્તિ ઉલ્લેખિત છે. ઘણી ભક્તિ આવી છે, બહુમાન આવ્યું છે. ગુણો આત્માના ગુણનો વિકાસ કર્યો છે એવા આત્માઓ પ્રત્યે ભક્તિ આવી છે, એમના પ્રત્યે નમે છે, આચાર્ય છે, નિશ્ચય સ્વરૂપમાં સારી રીતે આરૂઢ થયેલા છે તો પણ સદમસ્ત છે, તેમનાથી વિશેષ, તેમની બરાબરીમાં અને તેમનાથી વિશેષ પણ પોતે પંચ પરમેશ્વરી પદમાં છે. કુંકુંડાચાર્ય પોતે નમો લોહે સર્વ આયર્યાણમ એ પોતે પણ આચાર્ય છે, છતાં બીજા આચાર્યોને, બીજા ઉપાધ્યાયોને, સર્વ સાધુઓને એક સમયનો નવદીક્ષિત હોય, પ્રથમ સમય થયો હોય, હજી ધ્યાનમાં બેઠાને સાતમું લીધું એક સમય થયો હોય, તો એને આચાર્યોના નમસ્કાર એને પહોંચે છે. એ ગણધરદેવ પણ આચાર્ય પદવીએ છે, જે ભગવાનના ગણધર છે, પંચ પરમેશ્વરીમાં એમનું પદ આચાર્ય પદ છે, ઉપાધ્યાય કે સાધુનું પદ નથી, પણ એમનું પદ છે તે આચાર્ય પદ છે. એ ગણધરદેવ પણ એ સાધુને, નવદીક્ષિત સાધુને નમસ્કાર કરે છે. કેમ કે એ જીવ સર્વ સાવધિયોગનો ત્યાગ કરીને, એટલે આખા સંસારને ખંખેરીને ઉત્કૃષ્ટપણે સ્વરૂપ સાધનામાં એને પ્રવેશ કર્યો છે, અને સાક્ષાત્પણે અંદરમાં સિદ્ધ પરમાત્માના સાતમી ગુણસ્થાનની સ્થિરતાના ભેટા કર્યા છે. ચોથે પાંચમે તો એ અનુભવ હતો જ, તો સાતમી ગુણસ્થાનના સાતમા ગુણસ્થાનની સ્થિરતામાં એ આવીને સાધે છે સ્વરૂપને, એવા સાધુને ખુદ ગણધરદેવ પણ નમસ્કાર કરે છે. અહીં પ્રવચનસાર શરૂ કરતા કુમકુંડાચાર્ય ભગવાને પંચ પરમેશ્વરી પ્રત્યે કેવી ભક્તિ ઉલ્લેખી છે, કુમકુંડાચાર્ય ભગવાનને ખુદને, આચાર્ય ભગવાનને પંચ પરમેશ્વરી પ્રત્યેની ભક્તિ કેવી ઉલ્લેખી છે, કેવો ઉલ્લાસથી ભક્તિનો ભાવ આવ્યો છે, એમ કહે છે. શું કહે છે? જેની અંતર શુદ્ધિ વિશેષ છે એની ભક્તિના પરિણામની વિશેષતા પણ એક અલૌકિક પ્રકારની છે, વિશિષ્ટ પ્રકારની છે, ખાસ પ્રકારની છે. એવી વિશિષ્ટતા સાધારણ અજ્ઞાની જીવોને હોતી નથી. ભલે ગમે તેવી ભક્તિ કરે, એનું ગળું સારું હોય, એનો રાગ સારો હોય, એને સ્તુતિ આદિ ગાતા બહુ સારું આવડતું હોય, ઘણા જીવોને તે કર્ણપ્રિય થતું હોય, અને ઘણા જીવો સાંભળવા માટે ભેગા થતા હોય કે કોણ ફલાણા ભક્તિ કરાવે છે, અમારે સાંભળવી છે. ભક્તિ એ સાંભળવાનો વિષય નથી, ભક્તિ એ ભાવનામાં આવવાનો વિષય છે, માત્ર એ સાંભળવાનો વિષય. એવી ભક્તિ ઉલથી છે કે પાંચેય પરમેશ્વરી ભગવંતોને યાદ કરીને ભક્તિભાવ પૂર્વક સેવા નમસ્કાર કર્યા છે. એમનો જે ભાવ છે એ ભાવને ભાષાથી કહી શકાય એવો નથી. ખ્યાલ આવે છે તો હો કેવા નમસ્કાર કર્યા છે. કેવા એટલે એમનો ભાવ કેવો છે, એ ભાવ ભાવમાં છે, જ્ઞાનમાં છે, એને બીજો ભાષા દ્વારા શું કહે એને કહી શકાય એવું નથી. પાંચે પરમેશ્વરી ભગવંતોને યાદ કરીને એટલે સ્મરણમાં લાવીને, સ્મરણ કરે એટલે એમનું સ્વરૂપ જ્ઞાનમાં તાવ્રસ્ય થાય. નમો અરિયંતાણમ કે એટલે આખા અરિયંત ભગવાનની મૂર્તિ જ્ઞાનમાં આવી જાય. એવી ચૈતન્ય મૂર્તિ હો આ સ્થાપિત મૂર્તિ જળ મૂર્તિની પણ અંતરલીન છે, સ્વરૂપસ્થ છે. અને તેઓ જ્ઞાનની જળથી જોતે બિરાજમાન છે, નિરવશેષ અંતર્મુખ દશામાં બિરાજમાન છે એવું એમનું ભાવ સ્વરૂપ એમના જ્ઞાનમાં સદેહે આવી જાય છે. આમ ખડું થઈ જાય. નમો અરિયંતાણમ કે એટલે જ્ઞાનમાં આખું અરિયંતનું સ્વરૂપ દ્રવ્ય ને ભાવે પ્રત્યક્ષ વર્ત થઈ જાય એવું પાંચે પરમેશ્વરીને સ્મરણ કરે છે ત્યારે જ્ઞાનમાં તાદ્રશ્ય કરે છે એવું એ સ્મરણ હોય છે. એ સ્મરણ કરવાની પદ્ધતિ છે. માત્ર વિકલ્પ ચાલી જાય અને જ્ઞાનમાં એનો ખોટો ન પડે અને એમને અધર અધર પરલક્ષ્ય વિકલ્પ ચાલે, એ પરલક્ષ્ય વિકલ્પ ચાલે છે. એમાં કાંઈ પંચ પરમેશ્વરીનું સ્મરણ છે ખરેખર એમ લાગુ પડતું. એ તો જેમ કોઈ મશીનને ચાંપ દાબે ચાલે મશીન, એમાં વિચાર કરે પંચ પરમેશ્વરીનું સ્મરણ કરવું છે તો વિચાર આવે નમો રીમ તાણમ, નમો સીતાણમ, નમો આયરણ, નમો ઉજન, નવો રોહિત સત્સંગમાં સપાટા બની એક પદ છે એનું અંદરમાં જાણે આત્મામાં ઉતર્યા અર્યંત. નમો સિદ્ધાણમ કહેતા જાણે સિદ્ધ પરમાત્મા પોતાના જ્ઞાનમાં આત્મામાં ઉતરી પડ્યા હોય એવું એનું સ્મરણ હોય છે. એ રીતે કેવા નમસ્કાર કર્યા છે. ગુરુદેવ તો આ ગાથાઓ ઉપર પ્રવચન આપતા બહુ ઉલ્લાસિત ભાવથી, તે પૂછે કુદરતી ઉલ્લાસિત ભાવથી ભક્તિમાં સામેલ થઈને પ્રવચન આપતા. ત્રણેય કાળના તીર્થંકર ભગવંતોને અને સાથે સાથે મનુષ્ય ક્ષેત્રે વર્તતા વિદ્યમાન તીર્થંકર ભગવંતોને જુદા યાદ કરીને સૌને ભેગા તેમજ પ્રત્યેક પ્રત્યેકને હું વંદન કરું છું એમ કહીને અતિ ભક્તિ ભીના ચિત્તે આચાર્ય ભગવાન નમી પડ્યા એવી ભક્તિ છે એમ કહે છે. એમ કહે છે કે ત્યાંથી મહાવિદ્યમાં આવ્યા પછી પ્રવચન સાર લખ્યું છે કુમકુંડાચાર્ય. પ્રથમ પ્રવચન સાર લખ્યું લાગે છે કેમ કે ભક્તિ બહુ આવી છે અને ભગવાનનું પ્રવચન સાંભળીને આવ્યા છે એટલે એનો અહીંયા સાર નાખે છે. પ્રથમ વિચાર આવ્યો છે પ્રવચનોનો સાર લખવાનો, ભગવાનના દિવ્ય ધ્વનિના પ્રવચનનો આ સાર છે. અને એ શરૂ કરતા જ પહેલાં ભક્તિ આવે છે. કુદરતી આ તો આવે છે ને, વિકલ્પ આવે છે એ કૃત્રિમપણે જ્ઞાનીને આવતો નથી. મોક્ષ માર્ગમાં રાગ પણ અકૃત્રિમ અને સ્વભાવ પણ અકૃત્રિમ, બેમાંથી વ્યક્તિમાં કૃત્રિમતા રહેતી નથી. કેમ કે નિખ્યાતને માયા સાથે સંબંધ છે અને સમ્યકને સરળતા સાથે સંબંધ છે. માયાથી વિરુદ્ધ પ્રયાસ જે જીવો મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે એટલે મિથ્યાત્મને તોડે છે એને સહજપણે અકૃત્રિમ દેખા વર્તે છે, એને રાગ પણ અસહજ થાય છે અને જ્ઞાન પણ એને સહજ વર્તે છે. જે કાળે જે પ્રકારનો રાગાદી ભાવ જ્ઞાનાદી ભાવ સહજપણે ઉત્પન્ન થાય છે, આમ કરું એ પ્રશ્ન એને છે. શું કહે છે કે ત્રણેય કાળના તીર્થંકર ભગવંતોને ભૂતકાળમાં અનંતા થઈ ગયા, વર્તમાનમાં 20 યરમાન છે. શંકરાચાર્ય તો અત્યારે 20 યરમાન હતા અને અત્યારે પણ 20 યરમાન છે. મહાવીર ક્ષેત્રમાં જે 20 તીર્થંકરો બિરાજમાન છે, પાછું એમ નથી કે આ વધારે છે ને આ ઓછા છે. પાર્શ્વનાથને આપણે માનીએ, આપણા દેવ પાર્શ્વનાથ એવું એમાં હતું. સર્વનું એક જ સ્થાન છે અને ભવિષ્યમાં થનારા જે અનંત તીર્થંકરો ત્રણેય કાળના લઈ ગયા તેમને એક સાથે ત્રણેય કાળના તીર્થંકર ભગવંતોને સાથે સાથે મનુષ્ય ક્ષેત્રે વર્તતા વિદ્યમાન 20 તીર્થંકર ભગવંતોને 20 વિદ્યમાન છે અત્યારે તેમને સાથે પણ યાદ કર્યા અને વર્તમાન છે એને જુદા પણ યાદ કર્યા. બિરાજમાન છે ને અત્યારે પ્રત્યક્ષ છે એટલે સૌને ભેગા એક સાથે તેમજ પ્રત્યેક પ્રત્યેકને એક એકને છૂટા પાડીને હું વંદન કરું છું એવા તીર્થંકર પરમાત્માઓને હું વંદન કરું છું એમ કહીને અતિ ભક્તિ વિના ચિત્તે આચાર્ય ભગવાન નમી પડ્યા છે. ઘણા ભક્તિભાવથી નમસ્કાર કરે છે. ભક્તિથી જેમનું ચિત્ત ગુંજાઈ ગયું છે, મન જેમનું ગુંજાઈ ગયું છે એવા ચિત્તથી એ તીર્થંકર આદિ પંચ પરમેશ્વરીઓને વંદના કરે છે. શાસ્ત્રની શરૂઆત કરવી છે મંગળિત કરે છે ને એટલે આ રીતે કરીએ છીએ. પ્રવચન સારમાં બે અધિકારમાં આ પ્રકારની વિશિષ્ટતા છે. એક ચરણાનુયોગનો અધિકાર લીધો છે ત્યારે પણ એમ કહે છે કે હું સર્વને નમસ્કાર, મારા દીક્ષાના પ્રસંગ કાળે આચરણ છે ને જેમ કોઈ લગ્ન પ્રસંગે ભાવથી આમંત્રણ આપે અને પોતાના સગા સંબંધીઓને અને મિત્રમંડળને એકત્રિત કરે ઉત્સવ કરે છે ને અહીંયા પોતાના દીક્ષાનો સ્વયંવર જાણે રીતે થાય અને એમાં જાનૈયા તરીકે આમંત્રિત પંચ પરમેશ્વરી છે. સંસારીઓને લીધા નથી તો આચાર છે. ભક્તિ કરે છે એટલે કાંઈ સાધુથી પછી નીચે નાને કાંઈ નમસ્કાર કરવાનો પ્રશ્ન રહેતો એમ કહીને અતિ ભક્તિ વિના ચિત્તે આચાર્ય ભગવાન નમી પડ્યા છે. ભક્તિ વિના ચિત્તે નમી પડ્યા છે એવી ભક્તિ અંદર ભક્તિ સમર્પિત છે. આવા ભક્તિના ભાવ મુનિને સાધકને આવ્યા વિના રહેતા નથી. જ્યારે જ્યારે શુભરાગનો ઉત્પાદ થાય છે સહજપણે તે થાય છે. આવ્યા વિના રહેતા નથી એટલે ન આવે તો કૃત્રિમપણે કરવા જોઈએ. કેમ કે આવ્યા વિના રહેતા નથી એવી સમજણ થઈ છે માટે આપણને આવવા જોઈએ માટે કરવા જોઈએ એક પ્રકાર છે સહજપણે રાગના કાળમાં આવા ભક્તિના ભાવ મુનિને પણ આવ્યા વિના રહેતા નથી તો પછી નીચેના સાધકોને તો આવે જ આવે એનો પ્રશ્ન હતો પોતે નથી ઉલ્લેખ કર્યો પણ એવા શિલાલેખો દક્ષિણમાં મળ્યા છે બીજા આચાર્યોના ઉલ્લેખો મળ્યા છે એમની પછીના આચાર્યોના ઉલ્લેખો મળ્યા છે અને સામાન્ય રીતે એ વાતની મહત્તા બાહ્ય પ્રસંગને લઈને ઘણી છે અંતરદ્રષ્ટિમાં જેવો પડ્યા છે એને પોતાને પોતાના પ્રસંગ વિશે એવી મહત્તા આવવાનો પ્રશ્ન રહેતો ખુદ કુંકુંડાચાર્યને એ કઈ દેખાડવાનો સવાલ રહેતો એ કઈ એમ કહે કે અમે સદૈવ ગયા લાવો લખતા જઈએ એટલે પાછળ વાળાને બધાને ખબર પડે એવી ખબર પાડવાની આવશ્યકતા એમને દેખાડે એવી વિશેષતા છે ગુરુદેવ એમ ન કહે કે તમે ભક્તિ કરો મારે પણ ભક્તિ કરનાર એમ કહે આપની ભક્તિ હવે એ બધો રાગ છે એમ કીધું શું કે એ બધો રાગ છે જીઠાભાઈ બહુ કહેતા હીરાભાઈ ના પિતા અમારે તો બીજું કાંઈ નહીં આપની ભક્તિ મળે હવે એ બધો રાગ છે એમ કે શું કે એ બધો રાગ છે એ એમ કે તમે ભક્તિ કરો એમ છે ન્યાયનો વિષય જુદી જુદી રીતે હોય પોતે સ્થાને હોય ત્યારે એવી રીતે લેવા જાય તો એ ન્યાય ના બદલે અન્યાય થઈ જાય ભક્તિ પણ જુદી એવી છે એટલે ગુણ છે ગુણનો ઉલ્લાસ છે અંદરમાં જેને નિર્ગુણ પ્રાપ્તિનો પ્રયત્ન અને ભાવ ના હોય એને બીજાના ગુણ પ્રત્યે ઉલ્લાસ આવ્યા વિના એક માર્ગમાં ચાલવા વાળાનો સહજ પ્રકાર છે એક જ માર્ગે ચાલવા વાળાનો ગુણના માર્ગે ચાલવા વાળાનો આ સહજ પ્રકાર છે એને ગુણ પ્રત્યે પ્રમોદ ભાવ આવ્યા વિના સત્વેષ મૈત્રી ગુણસુ પ્રમોદ ગુણો ગુણ્યો ગુણીશુ એટલે બહુવચન છે જેવોમાં ગુણો પ્રગટ્યા છે તેઓમાં મને પ્રમોદ છે તેઓ પ્રત્યે મને પ્રમોદ છે એમાં એક જ મત છે અને એમ એમનું પરિણમન સાબિત કરે છે તે મહાત્માઓનું પરિણમન છે તે સાબિત કરે છે સહજ પણ એમને એ પરિણામ આવ્યા છે બેન વાત કરતા હતા ગુરુદેવના અમે દાસ છીએ એ તો મોટી વાત છે અમે તો એક આટલા રચકણ છીએ દાસ એમ કહેવું એ તો જરા મોટું પદ થઈ જાય છે ઠીક એવી વાત છે શું કહે છે કે એ રીતે ભક્તિના ભાવ મુનિને અથવા કોઈ પણ સાધકને આવ્યા વિના રહેતા નથી ચિત્તમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ ઉછળે ત્યારે મુનિયાદિ સાધકને ભગવાનનું નામ આવતા પણ રોમે રોમ ખડા થઈ જાય છે આ ભક્તિનો ભાવ છે નામ આવે ત્યાં ચિત્તમાં જ્યારે ભક્તિનો ભાવ ઉછળે ત્યારે જ્યારે શુદ્ધો ઉપયોગમાં હોય છે ત્યારે સાક્ષાત પરમાત્મા સામે બિરાજમાન હોય તો રાગ ઉત્પન્ન થતો નથી કે જ્ઞાન નો ઉપયોગ પણ થતો નથી, કેમ કે પાછો વળી ગયો ઉપયોગ. પણ જયારે ચિત્તમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ ઉછળે ત્યારે મુનિયાદિ સાધક ને ભગવાન નું નામ આવતા એમ, નામ જ્યાં આવે ત્યાં રોમે રોમ ખડા થઈ જાય છે. રોમે રોમ ત્યાં ખડા, રોમે રોમે ભક્તિભાવ વ્યાપતો હોય, પ્રદેશે પ્રદેશે પરિણમન છે ને, અને તારતમ્યતા વિશેષ છે, તે ભક્તિભાવની તારતમ્યતા વિશેષ છે, એટલે એ પ્રકાર આવ્યા વિના રહેતો. જાતિ સ્મરણ છે, એટલે જેવા ભગવાનને જોયા છે મહાવીરમાં એવા જ બરાબર જોયા છે મરણમાં, ત્યાં જેવા જોયા છે એવા જ એક પ્રકારે, એમાં કોઈ કલ્પનાની પણ જાણે ભૂતકાળ જેમ યાદ આવે, કોઈ માણસને જોયો એને કેમ એનો ચહેરો મારો બધું યાદ આવે. આ રીતે ઘણું યાદ છે, પોતાના શરીરનો રંગ કેવો હતો, ગુરુદેવના શરીરનો રંગ કેવો હતો, કપડાં કેવા પહેરતા હતા, કુનકુંડાચાર્ય આવ્યા ત્યારે એ કેટલા ત્યાં બધા ઊંચાઈ વાળા મનુષ્યો છે, કેટલા એ નાના લાગતા હતા, એમનો શરીરનો વર્ણ કેવો હતો, કુનકુંડાચાર્યનો બધું યાદ છે. એ સ્મરણમાં આવે છે. આવા ભક્તિ આદિના શુભાવ આવે ત્યારે મુનિરાજ ને ગ્રોગ ના એક તત્વ જ મુખ્ય રહે છે. આમ ભક્તિનો ભાવ એ ઘણો ભાવવાનું પરિણામ છે, એ શુભોપયોગ છે, શુભરાગ શુભરાગ છે, ઘણો ભાવભીનો એ ભાવ છે. ભાવથી ભીંજાઈ ગયેલો એવો, ભક્તિથી ભીંજાઈ ગયેલો એવો ભાવ છે, તો પણ ત્યાં સ્નિગ્ધ જ્ઞાયક તત્વની મુખ્યતા તો એવી ને એવી જ રહે છે, એમાં કોઈ ફેર પડતો. એમ કેવું છે કે અજ્ઞાની જીવની જેમ એકલો રાગમાં એકાકાર થાય ને આત્મા ખોવાઈ જાય, રાગમય થઈ જાય પરિણામ, આવા વિશેષ ભીંજાયેલા ભાવમાં પણ એ ભાવથી ભિન્નપણું જ્ઞાયક તત્વનું સ્વતત્વનું મનને સાધકને રહે છે, સાચો છે. આવા ભક્તિ આદિના શુભ ભાવ આવે ત્યારે પણ મુનિરાજને અથવા કોઈ પણ સાધકને ધ્રુવ જ્ઞાયક તત્વ જ તો મુખ્ય જ રહે છે, એની મુખ્યતા ટળીને રાગમાં એકાકાર થાય છે, રાગમય થાય છે, એવું ભક્તિ આદિનો ભાવ સાધક દશામાં ઉત્પન્ન થતો નથી. એમ કરીને સાધક જીવની પરિણતિને સ્પષ્ટ કરે છે.